એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એમ કે બહુ જ મહત્વના વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું જે આપણા બધાના જીવનને સ્પર્શે છે, નીતિશાસ્ત્ર.
હા, નીતિશાસ્ત્ર.
અને આ માટે આપણી પાસે સાયમન કેપ્ટનનું પુસ્તક છે જેનું નામ જ છે એથિક્સ.
અને આ પુસ્તક છે ને શરૂઆતથી જ એકદમ અલગ એમ કહી શકાય કે તાજો દ્રષ્ટિકોણ આપે છે. તે કહે છે કે નીતિશાસ્ત્ર કોઈ અઘરી ફિલોસોફી નથી કે ભાઈ ખાલી નિયમોની યાદી ગોખરી લો એવું નથી.
ઓ તો શું છે?
પણ એ એક કળા છે, એક વ્યવહારુ કૌશલ્ય જેને શીખી શકાય, જેમ કે જેને વિકસાવી શકાય, જેને સાયકલ ચલાવવા શીખીએ ને બસ એવું જ.
હા, સાયકલ ચલાવવા જેવું. એ વાત તો ખૂબ ખૂબ જ મહત્વની છે, કારણ કે આજકાલ આપણને સતત એવી પરિસ્થિતિઓમાં સામનો કરવો પડે છે જ્યાં શું સાચું શું ખોટું એ નક્કી કરવું બહુ અઘરું બની જાય છે.
સાચી વાત છે.
ભલે તે ઓફિસની વાત હોય, ઘરની હોય કે પછી સમાજની, તો આ પુસ્તક શું કરે છે કે આપણને એ મૂંઝવણોમાંથી માર્ગ કાઢવા માટે જાણે કે એક નકશો આપે છે એમ કહી શકાય.
બરાબર, એક માળખું.
હા, એક માળખું. પણ તે પહેલા લેખક વિશે થોડું જાણીએ. આ સાયમન કેપ્ટન, એમનો દ્રષ્ટિકોણ આટલો બધો વ્યવહારુ કેમ છે? ક્યાંથી આવે છે આ વિચાર?
ચોક્કસ. જો સાયમન કેપ્ટન નેધરલેન્ડ્સમાં ફિલોસોફર છે, પણ એવા નહીં કે જે ખાલી પુસ્તકોમાં જ રચ્યા પચ્યા રહે, એમ નહીં.
અચ્છા.
તેમનું મુખ્ય કામ નીતિશાસ્ત્ર, ટેકનોલોજી અને માનવતાવાદ, આ ત્રણે જ્યાં ભેગા થાય ને એના પર છે. ખાસ કરીને તેઓ પ્રાચીન જ્ઞાનને, મતલબ જૂના વિચારોને, આજની સમસ્યાઓ પર કેવી રીતે લાગુ કરવું એમાં બહુ રસ ધરાવે છે.
ઓહ, એટલે જેમ કે?
જેમ કે એઆઈ એથિક્સ છે, ડેટા પ્રાઇવસી છે, આવી બધી આધુનિક સમસ્યાઓ.
એટલે કે તેઓ માત્ર સિદ્ધાંતોની, મતલબ થિયરીની વાત નથી કરતા, પણ એ સિદ્ધાંતો વ્યવહારમાં પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે તેના પર વધારે ભાર મૂકે છે.
બરાબર.
એવું લાગે છે કે તેઓ ફિલોસોફી, મનોવિજ્ઞાન અને પબ્લિક પોલિસી આ બધાના જ્ઞાનને ભેગું કરીને એક એકદમ નક્કર અધિગમ રજૂ કરે છે. અને તમે કહ્યું એમ સલાહકાર તરીકેનો એમનો અનુભવ પણ એમાં દેખાય છે, ખરું ને?
હા, બિલકુલ. એમની ખાસિયત જ એ છે કે તેઓ સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેની જે ખાઈ છે ને એને પૂરવાનો પ્રયાસ કરે છે અને જટિલ વિચારોને પણ બહુ જ સરળ, સ્પષ્ટ રીતે સમજાવે છે. માનવીય ગરિમા અને સુખાકારી એમના વિચારોના કેન્દ્રમાં રહે છે હંમેશા.
બરાબર. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય હેતુ શું છે? પુસ્તક શું કરવા માંગે છે? વાચકને ક્યાં લઈ જવા માંગે છે?
જો, પુસ્તકનો મુખ્ય હેતુ છે ને એ નીતિશાસ્ત્રનો જે ડર હોય ને એને દૂર કરવાનો છે. ઘણીવાર કેવું થાય કે નૈતિક પ્રશ્નો આવે એટલે આપણે ગભરાઈ જઈએ, મૂંઝવણમાં મુકાઈ જઈએ, અઘરા લાગે.
હા, લાગે છે.
તો કેપ્ટન કહે છે કે આ પ્રશ્નો ભલે જટિલ હોય પણ એનો સામનો કરવો અશક્ય નથી. પુસ્તક આપણને વધારે વિચારશીલ અને એમ કે આત્મવિશ્વાસુ બનીને નૈતિક નિર્ણયો લેવા માટે તૈયાર કરે છે, સશક્ત બનાવે છે.
અને એની મુખ્ય દલીલ પેલી જ છે ને કે નીતિશાસ્ત્ર એ શીખવાની અને સતત અભ્યાસ કરવાની કળા છે.
હા, એ જ કેન્દ્રવર્તી વિચાર છે. પુસ્તક આપણને ફક્ત આપણી લાગણીઓ કે ભાઈ મને આમ લાગે છે અથવા તો પેલું સારું ખરાબનું લેબલ ચોંટાડી દઈએ ને,
હા હા,
એનાથી આગળ વધવા કહે છે. તે એક વ્યવસ્થિત, ઊંડાણપૂર્વક વિચારવાની અને અસરકારક રીતે નિર્ણય લેવાની પદ્ધતિ શીખવે છે. અને મહત્વની વાત એ છે કે તે શું વિચારવું એ નથી કહેતું.
અચ્છા.
પણ નૈતિક મુદ્દાઓ વિશે કેવી રીતે વિચારવું એ સુધારવામાં મદદ કરે છે. અને પેલો વિચાર છે ને કે બધું સાપેક્ષ છે, નૈતિકતા એટલે બસ જે માનો એ વિચારને પણ તે પડકારે છે.
રસપ્રદ. પુસ્તકની રચના પણ આ જ વિચારને અનુસરે છે એમ લાગે છે.
બિલકુલ. તે એકદમ પાયાના પ્રશ્નોથી શરૂ થાય છે, જેમ કે નીતિશાસ્ત્ર એટલે શું. પછી તે પશ્ચિમી ફિલોસોફીના ત્રણ મુખ્ય નૈતિક દ્રષ્ટિકોણ, ઉપયોગિતાવાદ, કર્તવ્યશાસ્ત્ર અને સદ્ગુણ નીતિશાસ્ત્ર, ની સ્પષ્ટતાથી ચર્ચા કરે છે. દરેકની શક્તિ શું છે, મર્યાદા શું છે એ બધું બતાવે છે.
અને પછી આ ત્રણેને ભેગા કેવી રીતે કરે છે? કારણ કે આમ જોઈએ તો ઘણીવાર આ ત્રણે સિદ્ધાંતો એકબીજાથી સાવ વિરોધી હોય એવું લાગે છે. ક્યાંક પરિણામ જુઓ, ક્યાંક ફરજ.
બરાબર. અહીં જ કેપ્ટનનો પેલો સંદર્ભવાદનો વિચાર આવે છે. તે કહે છે કે આ ત્રણે સિદ્ધાંતોને દુશ્મન તરીકે ના જુઓ, પણ એક કારીગર હોય ને, એના ઓજારોના ડબ્બામાં અલગ અલગ સાધનો હોય.
હા ટૂલ કિટ
એના જેવા સાધનો તરીકે જુઓ. સાચી નૈતિક કુશળતા એ જાણવામાં છે કે કઈ પરિસ્થિતિમાં કયું સાધન વાપરવું અથવા તો કયા સાધનોનું મિશ્રણ વાપરવું જોઈએ. જાણે કોઈ સ્ક્રૂ ખોલવા માટે યોગ્ય પાનું પસંદ કરવું પડે ને એવું.
વાહ, આ નૈતિક ટૂલકિટનો વિચાર ખરેખર રસપ્રદ છે. ચાલો તો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ખ્યાલોમાં થોડા ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ, પહેલો ભેદ તે નૈતિકતા અને નીતિશાસ્ત્ર વચ્ચે સ્પષ્ટ કરે છે, ખરું ને? એ શું છે?
હા, એ બહુ મહત્વનું છે. શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરે છે. જુઓ, નૈતિકતા એટલે શું? તો કે આપણા સમાજની કે વ્યક્તિની સાચા ખોટા વિશેની જે માન્યતાઓ છે, જે આપણે માનીએ છીએ.
ઓકે.
જ્યારે નીતિશાસ્ત્ર એટલે એ માન્યતાઓ પર સવાલ ઉઠાવવાની, તેનું વિશ્લેષણ કરવાની અને તેને વધુ તાર્કિક બનાવવાની એક વ્યવસ્થિત પ્રક્રિયા. એમ કહી શકાય કે દરેક પાસે નૈતિકતા તો હોય જ છે, પણ નીતિશાસ્ત્ર એ તેના પર વિચાર કરવાની, તેને ચકાસવાની કળા છે.
સમજાયું. એટલે નીતિશાસ્ત્ર એ ખાલી મને એવું લાગે છે કે પછી અમારામાં તો આવું જ ચાલે છે, એનાથી આગળ વધવાની વાત છે, બરાબર?
હા,
એક એક કૌશલ્ય છે જે આપણને વધુ પારદર્શક અને કદાચ વધુ ન્યાયી નિર્ણયો લેવામાં મદદ કરે છે. ભલે ને અંતે કોઈ એક પરફેક્ટ જવાબ ના મળે, પણ એ પૂછપરછને સવાલ પૂછવાને પ્રોત્સાહન આપે છે.
બરાબર, બરાબર કહ્યું. હવે પેલી ટૂલ કિટના મુખ્ય સાધનો પર આવીએ. પહેલું છે ઉપયોગિતાવાદ, યુટિલિટારિયનિઝમ. આનો મુખ્ય મંત્ર શું છે, એ શું કહે છે?
આ સિદ્ધાંત જુઓ, મૂળભૂત રીતે પરિણામો પર, મતલબ કે કોન્સિક્વન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે એવો સવાલ પૂછે છે કે કયા કાર્યથી સૌથી વધુ લોકો માટે સૌથી વધુ સારું પરિણામ આવશે.
અચ્છા.
બેન્થેમ અને મિલ જેવા વિચારકો આની સાથે જોડાયેલા છે. આમ જુઓ તો તે એકદમ તર્કસંગત લાગે છે, નહીં કે જે નિર્ણયથી વધુ લોકોને ફાયદો થાય એ સારો.
હા, આમ તો લાગે, પણ આમાં પડકારો શું છે? કારણ કે જીવન એટલું સરળ નથી હોતું ને કે બસ ગણતરી કરી લીધી.
સાચી વાત, એ જ મુદ્દો છે. પહેલો પડકાર તો એ કે ભવિષ્યના બધા જ પરિણામોની આગાહી કરવી એ લગભગ અશક્ય છે. કોને ખબર શું થશે?
ખરું છે.
અને બીજો જે વધારે ગંભીર પડકાર છે એ છે કે તે ક્યારેક આપણી અંતરાત્માના અવાજની વિરુદ્ધ જઈ શકે છે. પેલું ઉદાહરણ છે ને કે જો બહુમતીના ભલા માટે કોઈ એક નિર્દોષ વ્યક્તિના અધિકારોનું હનન થતું હોય તો. પેલી પ્રખ્યાત ટ્રોલી સમસ્યા આ જ દ્વિધા રજૂ કરે છે કે ભાઈ, પાંચ લોકોને બચાવવા શું એક નિર્દોષને ધક્કો મારી દેવાય? ઉપયોગિતાવાદ કદાચ હા કે, પણ આપણને અંદરથી એ નૈતિક રીતે યોગ્ય ન પણ લાગે.
એટલે ઉપયોગિતાવાદ પરિણામો જુએ છે. તો પછી બીજો સિદ્ધાંત, પેલો કર્તવ્યશાસ્ત્ર, ડિયોન્ટોલોજી, એ શેના પર ભાર મૂકે છે?
કર્તવ્યશાસ્ત્ર, જેના મુખ્ય વિચારક કાંટ છે, તે પરિણામોને બદલે કાર્યો, ફરજો અને નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે કહે છે કે અમુક કાર્યો પોતે જ સાચા કે ખોટા હોય છે, ભલે તેના પરિણામ ગમે તે આવે.
એટલે પરિણામની ચિંતા નહીં કરવાની.
હા, જેમ કે જૂઠું બોલવું ખોટું છે, બસ ખોટું છે, ભલે પછી તેનાથી કોઈનું મોટું ભલું થતું હોય તો પણ. ફરજ નિભાવવી મહત્વની છે.
કાંટનો પેલો કેટેગોરિકલ ઇમ્પેરેટિવનો ખ્યાલ છે, એ આની સાથે કેવી રીતે જોડાય છે? એ થોડું અઘરું લાગે છે લોકોને.
હા, એ શબ્દ થોડો ભારે છે, પણ એના મૂળમાં બે મુખ્ય વિચારો છે. સરળ શબ્દોમાં કહીએ તો, પહેલો, તમે એવું જ કાર્ય કરો જે તમે ઈચ્છો કે દુનિયાનો દરેક વ્યક્તિ એ જ પરિસ્થિતિમાં કરે, મતલબ સાર્વત્રિક નિયમ બનાવી શકાય એવું કાર્ય.
યુનિવર્સલ.
હા, યુનિવર્સલ. અને બીજો, કોઈ પણ માણસને ક્યારેય માત્ર પોતાના સ્વાર્થ માટે સાધન તરીકે ન વાપરો, પણ હંમેશા તેને એક વ્યક્તિ તરીકે તેની ગરિમા જાળવીને માન આપો.
બરાબર. આ સિદ્ધાંતની તાકાત શું લાગે છે તમને?
આની સૌથી મોટી તાકાત મને લાગે છે કે એ માનવ અધિકારોનો બહુ મજબૂત રીતે બચાવ કરે છે. તે કહે છે કે દરેક વ્યક્તિનું મૂલ્ય છે, એની એક ગરિમા છે, અને અમુક હદ ક્યારે ઓળંગવી ન જોઈએ, ભલે ને ગમે તેટલો મોટો ફાયદો દેખાતો હોય.
સાચી વાત. પણ શું તે વધુ પડતો કઠોર નથી, રિજિડ નથી? વાસ્તવિક જીવનમાં ઘણીવાર આપણી ફરજો વચ્ચે સંઘર્ષ નથી થતો કે આ કરું કે પેલું કરું?
હા, એની મુખ્ય મર્યાદા ગણી શકાય. બહુ રિજિડ છે. જેમ કે પેલું ક્લાસિક ઉદાહરણ છે ને, જો કોઈ ખૂની તમારા મિત્રને શોધતો આવે અને પૂછે કે તે ક્યાં છે, તો હવે શું કરું? સત્ય બોલવાની ફરજ નિભાવવી કે મિત્રનો જીવ બચાવવા જૂઠું બોલવું? કર્તવ્યશાસ્ત્ર અહીં સ્પષ્ટ જવાબ આપવામાં મૂંઝવાય છે, કારણ કે તે પરિસ્થિતિના સંદર્ભને, કોન્ટેક્સ્ટને ઓછું મહત્વ આપે છે.
તો ઉપયોગિતાવાદ પરિણામો જુએ છે, કર્તવ્યશાસ્ત્ર, ફરજો અને નિયમો. હવે ત્રીજો દ્રષ્ટિકોણ, સદગુણ નીતિશાસ્ત્ર, વર્ચ્યુ એથિક્સ, આ બંનેથી કેવી રીતે અલગ પડે છે, એ શું કહે છે?
સદગુણ નીતિશાસ્ત્ર, જે ખાસ કરીને એરિસ્ટોટલ સાથે જોડાયેલું છે, તે પ્રશ્ન જ બદલી નાખે છે. તે એમ નથી પૂછતું કે મારે શું કરવું જોઈએ, એ પૂછે છે કે મારે કેવા પ્રકારની વ્યક્તિ બનવું જોઈએ. અહીં ભાર ચારિત્ર્યના ઘડતર પર છે. હુ શુડ આઈ બી?
ઓ, ઇન્ટરેસ્ટિંગ. આના મુખ્ય વિચારો કયા છે? પેલા શબ્દો હતા ને, યુડેમોનિયા, અરેતે, એ બધું શું છે?
હા, યુડેમોનિયાનો અર્થ માત્ર સુખ કે આનંદ નહીં, પણ એક સાર્થક સમૃદ્ધ જીવન, ફ્લરિશિંગ લાઈફ જેને કહીએ. અરેટે એટલે શ્રેષ્ઠતા અથવા સદગુણ, જેમ કે હિંમત, પ્રામાણિકતા, ન્યાય, દયા. અને પેલો ગોલ્ડન મીનનો વિચાર પણ મહત્વનો છે.
ગોલ્ડન મીન એટલે?
એટલે કે દરેક સદગુણ બે અંતિમોની, બે એક્સ્ટ્રીમની વચ્ચેનો રસ્તો છે. જેમ કે હિંમત એ કાયરદા, જે ઉણપ છે, અને અવિચારી સાહસિકતા, જે અતિરેક છે, ની વચ્ચેનો મધ્યમ માર્ગ છે.
સમજાયો. આ અભિગમમાં શું આકર્ષક લાગે છે, એની સારી બાબતો કઈ?
મને લાગે છે કે તે ખૂબ વ્યાપક છે, હોલિસ્ટિક છે. તે નૈતિકતાને કોઈ એક નિર્ણય પૂરતી સીમિત નથી રાખતું, પણ જીવનભર ચાલતી ચારિત્ર ઘડતરની યાત્રા તરીકે જુએ છે. તે સમુદાય, આપણા આદર્શ વ્યક્તિઓ, રોલ મોડલ્સ અને નૈતિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે.
હા,
આપણી ભારતીય સંસ્કૃતિમાં જે સંસ્કારની વાત થાય છે ને, એની સાથે આ વિચાર ખૂબ નજીકથી જોડાયેલો લાગે છે.
બરાબર. પણ શું તે વ્યવહારુ માર્ગદર્શન આપે છે? જેમ કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં બહાદુર વ્યક્તિ શું કરશે, અથવા પ્રામાણિક વ્યક્તિ શું કરશે, એ કેવી રીતે નક્કી કરવું? થોડું અસ્પષ્ટ નથી લાગતું?
હા, એ જ તેની સંભવિત નબળાઈ કહી શકાય. તે ચોક્કસ મુદ્દાઓ પર એકદમ સ્પષ્ટ દિશા નથી આપતું ક્યારેક. અને સદગુણની વ્યાખ્યા પણ સંસ્કૃતિ પ્રમાણે થોડી બદલાઈ શકે છે.
ઓકે, તો આ ત્રણ અલગ અલગ સાધનો થયા. પરિણામો પર ધ્યાન એટલે ઉપયોગિતાવાદ, નિયમો અને ફરજો પર ધ્યાન એટલે કર્તવ્યશાસ્ત્ર, અને ચારિત્ર્ય પર ધ્યાન એટલે સદગુણ નીતિશાસ્ત્ર. હવે પેલો કેપ્ટનનો સંદર્ભવાદ, એ આ બધાને કેવી રીતે જોડે છે?
હા, કેપ્ટનનો સંદર્ભવાદ એમ કહે છે કે આ ત્રણે દુશ્મનો નથી, એકબીજાના વિરોધી નથી, પણ સાથીઓ છે, પૂરક છે. સાચી નૈતિક કુશળતા એ છે કે આપણે પરિસ્થિતિને બરાબર સમજીએ અને પછી નક્કી કરીએ કે આમાંથી કયું સાધન અથવા તો કયા સાધનોનું મિશ્રણ અત્યારે સૌથી વધુ ઉપયોગી થશે.
કયું ઉદાહરણ આપી શકો આનું, જેથી વધુ સ્પષ્ટ થાય?
ચોક્કસ. ધારો કે પેલી ટેક કંપની છે જે એક નવી એપ લોન્ચ કરવાનું વિચારે છે. એપ બહુ નફાકારક બની શકે છે, પણ સાથે સાથે યુઝર્સને એનું વ્યસન લાગી શકે એવી પણ શક્યતા છે.
હા, આજકાલની ઘણી એપ્સ જેવી.
બરાબર. તો સંદર્ભવાદી અભિગમ શું પડશે? એ એક જ દ્રષ્ટિકોણથી નહીં જુએ, એ ત્રણેય લેન્સથી જોશે. ઉપયોગિતાવાદી દ્રષ્ટિકોણથી પૂછશે, આ એપથી કુલ મળીને કેટલું સુખ કે દુઃખ પેદા થશે, નફો કેટલો, સામે વ્યસનથી નુકસાન કેટલું. પછી કર્તવ્યવાદી દ્રષ્ટિકોણથી પૂછશે, શું અમે વપરાશકર્તાઓને માત્ર ડેટા કે નફાના સાધન તરીકે વાપરી રહ્યા છીએ? શું અમે એની વ્યસનકારક પ્રકૃતિ વિશે પૂરતા પારદર્શક છીએ? શું અમે એમની ગરિમા જાળવીએ છીએ? અને છેલ્લે સદગુણ નીતિશાસ્ત્રના દ્રષ્ટિકોણથી પૂછશે, આ એપ લોન્ચ કરીને અમે કેવા પ્રકારની કંપની બનીશું? શું આ મારા જવાબદારી, પ્રામાણિકતા જેવા જે કોર્પોરેટ મૂલ્યો છે એની સાથે સુસંગત છે? તો જુઓ, આ રીતે કોઈ એક જ દ્રષ્ટિકોણ પર અટકી જવાને બદલે વધારે ઊંડાણપૂર્વક અને વધુ જવાબદારીપૂર્વક નિર્ણય લઈ શકાય છે.
બહુ સરસ ઉદાહરણ છે. અને આ બધામાં આપણા મનોવિજ્ઞાનનો પણ કંઈક ભાગ છે ને? મને યાદ છે બીજા સ્ત્રોતમાં ઉલ્લેખ હતો કે આપણા નિર્ણયો કંઈ ખાલી તર્કથી જ નથી લેવાતા, લાગણીઓ પણ હોય છે.
હા, બિલકુલ. એ પણ એટલો જ મહત્વનો મુદ્દો છે. આપણી લાગણીઓ, આપણી અંદરની સૂઝ જેને કહીએ, અંતસ્ફુરણ, અને આપણા અજાણતા રહેલા પૂર્વગ્રહો, મોરલ બ્લાઇન્ડ સ્પોટ્સ જેને કહેવાય.
હા, બ્લાઇન્ડ સ્પોટ્સ.
એ બધું પણ આપણા નૈતિક નિર્ણયો પર બહુ અસર કરે છે. એટલે જ માત્ર સિદ્ધાંતો જાણી લેવા પૂરતા નથી, પણ પોતાની જાત પર વિચાર કરવો, રિફ્લેક્શન કરવું, અને આ પૂર્વગ્રહો વિશે સજાગ રહેવું પણ એટલું જ જરૂરી છે. આ પણ પેલી કૌશલ્યનો જ એક ભાગ છે.
સાચી વાત. અને આ સિદ્ધાંતો અને આ ટૂલકિટ એ માત્ર આપણી અંગત મૂંઝવણો પૂરતી જ સીમિત નથી ખરું ને? એનાથી મોટા પ્રશ્નોમાં પણ કામ લાગે?
બિલકુલ નહીં. પુસ્તક અને બીજા સ્ત્રોતો પણ દર્શાવે છે કે આ ટૂલકીટ સામાજિક ન્યાયના પ્રશ્નો હોય, પર્યાવરણીય નીતિશાસ્ત્ર હોય અને ખાસ કરીને આજકાલ જે બહુ ચર્ચામાં છે ટેકનોલોજી નીતિશાસ્ત્ર, એવા મોટા અને વ્યાપક પ્રશ્નોને સમજવા અને તેના પર વિચાર કરવા માટે પણ એટલી જ ઉપયોગી છે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે મુખ્ય કયા સંદેશાઓ તારવી શકીએ આ પુસ્તકમાંથી? મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે નીતિશાસ્ત્ર એક વ્યવહારુ કૌશલ્ય છે. એ કોઈ પહાડ જેવો સિદ્ધાંતોનો બોજ નથી.
બરાબર.
આપણે બધા તેને શીખી શકીએ છીએ અને રોજબરોજના જીવનમાં, પછી એ ધંધો હોય, સંબંધો હોય કે નાગરિક તરીકેની આપણી ભૂમિકા હોય, એમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ.
હું એકદમ સહમત છું. અને બીજો મુખ્ય વિચાર જે મને બહુ સ્પર્શી ગયો એ પેલો નૈતિક સાધન પેટી એથિકલ ટૂલકીટનો છે, કે ભાઈ કોઈ એક જ સાચો રસ્તો નથી હોતો હંમેશા.
હા,
પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ દ્રષ્ટિકોણ, પરિણામ જુઓ, ફરજ જુઓ, ચારિત્ર્ય જુઓ, આ બધાનો ઉપયોગ કરવો એ જ ડાહપણ છે. આ આપણને પેલી કાં તો આ સાચું કાં તો પેલું સાચું એવી બ્લેક એન્ડ વ્હાઈટ સ્થિતિમાંથી બહાર કાઢે છે. જેમ કે ઓફિસમાં કોઈ અઘરો નિર્ણય લેવાનો હોય તો આ ત્રણેય પાસા વિચારી શકાય.
બરાબર. અને ત્રીજો મુદ્દો એ છે કે આપણે પેલા સરળ, સારું, વી, ખરાબના લેબલથી આગળ વધવાની જરૂર છે. નૈતિક દુનિયા ગ્રે શેડ્સથી ભરેલી છે, બ્લેક એન્ડ વ્હાઈટ નથી. આ પુસ્તક આપણને એ જટિલતાને સ્વીકારતા શીખવે છે અને એમાં જે સૂક્ષ્મતા રહેલી છે એ જોતા શીખવે છે.
હા, ન્યુઆન્સ જેને કહીએ.
હા, ન્યુઆન્સ. ખાસ કરીને આપણા જેવા વૈવિધ્યસભર દેશમાં જ્યાં કેટલા બધા જુદા જુદા દ્રષ્ટિકોણ છે ત્યાં આ ક્ષમતા ખૂબ જ જરૂરી છે.
અને ચોથો જે પેલી ટૂલકીટ સાથે જોડાયેલો છે તે છે સંદર્ભનું મહત્વ. કોન્ટેક્સ્ટ મેટર્સ. નિયમો કે સિદ્ધાંતો આંધળા બનીને લાગુ ન કરવા જોઈએ. કઈ પરિસ્થિતિ છે, કોણ લોકો સામેલ છે, શું દાવ પર લાગેલું છે, આ બધું ધ્યાનમાં લેવું પડે. ગામડાની સમસ્યાનો ઉકેલ અને શહેરની સમસ્યાનો ઉકેલ કદાચ અલગ હોઈ શકે.
એકદમ સાચી વાત. અને પાંચમો જે મને અંગત રીતે ખૂબ ગમ્યો તે છે ચારિત્ર્ય એ પાયો છે, કેરેક્ટર એઝ ફાઉન્ડેશન. અંતે તો આપણે કેવા વ્યક્તિ છીએ એ જ આપણા નિર્ણયોમાં દેખાય છે. સદ્ગુણો કેળવવા, સારું ચારિત્ર્ય બનાવવું એ માત્ર વ્યક્તિગત વિકાસની વાત નથી, પણ એક સારા સમાજ માટે પણ એટલું જ જરૂરી છે. પેલી સંસ્કારવાળી વાત સાથે સીધું જોડાય છે.
હા, બિલકુલ. પુસ્તકમાં એવા ઘણા વિચારો છે જે આપણને ખરેખર રોકાઈને વિચારવા મજબૂર કરે. કેટલાક યાદગાર વિચારો જોઈએ જે આપણે ટૂંકમાં સાર રૂપે રજૂ કરી શકીએ.
ચોક્કસ. પહેલો, નીતિશાસ્ત્ર એ માત્ર યાદ રાખવાનું જ્ઞાન નથી, પણ અભ્યાસ કરવાની કળા છે. ફરી એ જ વાત, આ કોઈ સ્થિર વસ્તુ નથી, સતત ચાલતી પ્રક્રિયા છે, પ્રેક્ટિસ છે.
બીજો, એક જ નૈતિક સિદ્ધાંત પર આધાર રાખવો એ ફક્ત હથોડીથી ઘર બનાવવાનો પ્રયાસ કરવા જેવું છે. આ કેટલી સુંદર રીતે પેલી સાધન પેટીની જરૂરિયાત સમજાવે છે. અલગ અલગ કામ માટે અલગ અલગ ઓજારો જોઈએ જ
એ છે અને પ્રગટ પણ કરે છે.
ચોથો, સારા નૈતિક નિર્ણયો હંમેશા સરળ નથી હોતા, પણ તે સુવિચારિત હોય છે. અનિશ્ચિતતાનો સામનો ડરથી નહીં પણ સ્પષ્ટતાથી કરો. મતલબ કે ભલે જવાબ અઘરો હોય પણ વિચારપૂર્વક, હિંમતથી આગળ વધો. આ જટિલતાને સ્વીકારીને પણ વિચારપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપે છે.
અને પાંચમો, જે બીજા સ્ત્રોતમાંથી આવે છે અને મને લાગે છે કે ખૂબ આશ્વાસન આપે છે, નીતિશાસ્ત્ર પૂર્ણતા વિશે નથી, તે દિશા વિશે છે. આપણે બધા પરફેક્ટ નથી, ભૂલો થશે, પણ મહત્વનું એ છે કે આપણે વધુ નૈતિક બનવાની દિશામાં પ્રયત્નશીલ રહીએ.
હા, પ્રોગ્રેસ નોટ પરફેક્શન.
બરાબર. અને એ જ સ્ત્રોતમાંથી છેલ્લો વિચાર, પોતાની માન્યતાઓ પર કાર્ય કરવાની હિંમત એ જ તેના સૌથી સંપૂર્ણ સ્વરૂપમાં નૈતિક જ્ઞાન છે. ખાલી જાણવું પૂરતું નથી, એને અમલમાં મૂકવાની હિંમત હોવી જોઈએ.
વાહ, આ બધા વિચારો ખરેખર પ્રેરણાદાયક છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ સાધન પેટી અને આ બધા સરસ વિચારોનો આપણે ગુજરાતમાં, ભારતમાં, આપણા રોજિંદા જીવનમાં નક્કર રીતે કેવી રીતે ઉપયોગ કરી શકીએ? થોડા ઉદાહરણો જોઈએ.
હા, એ બહુ જરૂરી છે. જેમ કે ચલો વ્યવસાયની વાત કરીએ. ધારો કે કોઈ મેનેજર છે અને એમણે કેટલાક કર્મચારીઓની છટણી કરવાનો ખૂબ જ અઘરો નિર્ણય લેવાનો છે.
બહુ મુશ્કેલ પરિસ્થિતિ.
હા, તો એ આ ટૂલકીટ વાપરી શકે છે. તેઓ ઉપયોગિતાવાદી રીતે વિચારી શકે, કંપની અને બાકીના કર્મચારીઓના ભવિષ્ય માટે લાંબા ગાળે શું શ્રેષ્ઠ છે. કદાચ છટની જરૂરી છે, પછી કર્તવ્યશાસ્ત્ર તેમને પૂછશે, શું આખી પ્રક્રિયા ન્યાયી છે, શું દરેક કર્મચારી સાથે ગરિમાપૂર્ણ વ્યવહાર થઈ રહ્યો છે, શું એમને પૂરતી નોટિસ, વળતર વગેરે મળે છે. અને સદ્ગુણ નીતિશાસ્ત્ર તેમને વિચારવા પ્રેરશે, આ નિર્ણય અમારી કંપનીના મૂલ્યો જેમ કે કરુણા, જવાબદારી એને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે, અમે કેવા એમ્પ્લોયર બનવા માંગીએ છીએ. અને સદ્ગુણ નીતિશાસ્ત્ર તેમને વિચારવા પ્રેરશે, આ ત્રણેય દ્રષ્ટિકોણ ભેગા મળીને વધુ માનવીય અને જવાબદાર નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.
ખૂબ સરસ. અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આજકાલ AIની બહુ વાત થાય છે, ત્યાં કેવી રીતે લાગુ પડે?
ત્યાં પણ આ ખૂબ જ પ્રસ્તુત છે. ધારો કે કોઈ ડેવલપર ભરતી માટે AI અલ્ગોરિધમ બનાવી રહ્યો છે. જો એ માત્ર કાર્યક્ષમતા એટલે કે ઉપયોગિતાવાદ પર જ ધ્યાન આપે તો કદાચ અલ્ગોરિધમમાં અજાણતા કોઈ પૂર્વગ્રહ આવી જાય.
હા બાયસ.
પણ જો તે ન્યાયીપણાની ફરજ એટલે કે કર્તવ્યશાસ્ત્ર અને જવાબદાર ટેકનોલોજી બનાવવાનો સદ્ગુણ એટલે કે સદ્ગુણ નીતિશાસ્ત્ર પણ ધ્યાનમાં રાખે તો એ પૂર્વગ્રહ ઘટાડવાનો પ્રયાસ કરશે અને વધુ સારો, વધુ ન્યાયી અલ્ગોરિધમ બની શકે.
સમજાયું. અંગત જીવનમાં પણ આ ઉપયોગી છે ને? જેમ કે કોઈ મિત્ર વિશે કોઈ અપ્રિય સત્ય જાણવા મળે તો એને કહેવું કે નહીં કહેવું, એ પણ એક દ્વિધા છે.
હા, બહુ કોમન દ્વિધા છે. એમાં પણ આ ટૂલકિટ કામ લાગે. કહેવાથી ન કહેવાથી શું પરિણામ આવશે, કોને સુખ થશે, કોને દુઃખ, ઉપયોગિતાવાદ. મિત્ર પ્રત્યેની પ્રામાણિકતાની આપણી ફરજ શું છે? કર્તવ્યશાસ્ત્ર. અને એક સાચો વિશ્વાસુ મિત્ર આવી પરિસ્થિતિમાં શું કરશે? સદ્ગુણ નીતિશાસ્ત્ર. આ બધા પાસા વિચારીને કદાચ વધુ સમજદારી ભર્યો નિર્ણય લઈ શકાય.
અને એક ગ્રાહક તરીકે પણ આપણે રોજ નિર્ણય લઈએ છીએ, કોઈ વસ્તુ ખરીદતી વખતે પણ આનો ઉપયોગ કરી શકીએ?
ચોક્કસ. કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે આપણે વિચારી શકીએ, આની પર્યાવરણ પર શું અસર થશે, આને બનાવનાર શ્રમિકોની સ્થિતિ કેવી છે, શું હું સ્થાનિક ઉત્પાદકોને ટેકો આપી શકું. આ બધા પ્રશ્નો આ ત્રણેય નૈતિક દૃષ્ટિકોણને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે.
હા, વાત તો સાચી છે.
અને નાગરિક તરીકે પણ કોઈ જાહેર નીતિઓ હોય, સરકારી યોજનાઓ હોય, એનું મૂલ્યાંકન કરતી વખતે પણ આ ઉપયોગી છે. માત્ર એ જોવાનું નથી કે તેનાથી કેટલા લોકોને ફાયદો થશે, ઉપયોગિતાવાદ, પણ એ પણ જોવું જોઈએ કે શું તે ન્યાયી છે, શું એમાં કોઈ જૂથને અન્યાય તો નથી થતો, કર્તવ્યશાસ્ત્ર, અને શું તે સમાજના સહાનુભૂતિ, સંવેદનશીલતા જેવા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે, સદ્ગુણ નીતિશાસ્ત્ર. આ રીતે આપણે વધુ માહિતગાર નાગરિક બની શકીએ.
ખરેખર આ પુસ્તક અને આ વિચારો આપણને વિચારવાની એક નવી અને મને લાગે છે કે વધુ સમૃદ્ધ રીત આપે છે. આ સમગ્ર ચર્ચામાંથી તમને વ્યક્તિગત રીતે સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ? કોઈ એવી અંતરદૃષ્ટિ જે તમને લાગ્યું કે વાહ?
મારા માટે પેલો નૈતિક સાધન પેટીનો વિચાર ખૂબ જ શક્તિશાળી છે. તે આપણને લાચાર અનુભવવાને બદલે સશક્ત બનાવે છે. ઘણીવાર આપણને લાગે કે નૈતિક મૂંઝવણમાં આપણી પાસે કોઈ જવાબ જ નથી, પણ આ વિચાર કહે છે કે જવાબ કદાચ એક નથી, પણ આપણી પાસે વિચારવાના અલગ અલગ રસ્તાઓ છે, અલગ અલગ સાધનો છે. પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય રસ્તો કે સાધન પસંદ કરવું એ જ ખરી કળા છે. આનાથી પેલો નૈતિક મૂંઝવણનો જે બોજ લાગે ને એ થોડો હળવો થાય છે. એવું લાગે છે કે હા, હું આનો સામનો કરી શકું છું.
બરાબર. અને મને જે વાત ખૂબ ગમી એ છે કે કેવી રીતે પ્રાચીન ફિલોસોફી, મતલબ હજારો વર્ષ જૂના વિચારો, આજે પણ આ ટેકનોલોજીના યુગમાં આપણને માર્ગદર્શન આપી શકે છે. એરિસ્ટોટલ હોય કે કાંટ, એમના વિચારો હજુ પણ એટલા જ પ્રસ્તુત છે.
સાચી વાત છે.
અને બીજું, પેલું સંદર્ભનું મહત્વ. કોઈ નિયમ કે સિદ્ધાંતને આંધળાપણે બધે જ એકસરખો લાગુ કરવાને બદલે પરિસ્થિતિની જે સૂક્ષ્મતા છે, જે નુઆન્સ છે, એને સમજવી કેટલી જરૂરી છે, એ વાત મને બહુ મહત્વની લાગી.
તો આ પુસ્તકનો અંતિમ સાર શું કહી શકાય? બોટમ લાઇન શું છે?
મને લાગે છે કે અંતિમ સાર એ છે કે નીતિશાસ્ત્ર એ કોઈ ડરવાની વસ્તુ નથી, પણ અપનાવવાની વસ્તુ છે. એ આધુનિક જીવનની જે જટિલતાઓ છે એમાં નેવિગેટ કરવા માટેનું એક અનિવાર્ય, એકદમ વ્યવહારુ કૌશલ્ય છે. તે આપણને તૈયાર જવાબો કદાચ ના આપે, પણ એ આપણને વધુ સારા પ્રશ્નો પૂછતા ચોક્કસ શીખવે છે. અને કદાચ સારા પ્રશ્નો પૂછવા એ જ સાચા જવાબો શોધવાની દિશામાં પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.
ખૂબ સરસ રીતે કહ્યું, અને કદાચ એ જ આપણા બધા માટે સૌથી મોટો પડકાર પણ છે. શું આપણે ખરેખર વધુ સારા પ્રશ્નો પૂછવા તૈયાર છીએ, ખાસ કરીને આપણી પોતાની માન્યતાઓ અને આપણા પોતાના પૂર્વગ્રહો વિશે?
એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.